એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે જ્ઞાન ગોષ્ઠી, વિશ્વના શ્રેષ્ઠ વિચારો અને વિચારકોનો સાર, હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે.
નમસ્કાર અને સ્વાગત છે એકત્ર જ્ઞાન ગોષ્ઠીમાં. આજે આપણે વાત કરીશું એક એવા મહાન કવિ વિશે જેમનું નામ સાંભળતા જ એમ કે ઇટાલિયન સાહિત્ય અને કદાચ સમગ્ર પશ્ચિમી સંસ્કૃતિનો ખ્યાલ આવે. દાંતે અલિગિયરી.
હા, દાંતે.
આપણે એમના જીવન, એમના સમયના તોફાની રાજકારણ અને એમની અમર રચનાઓ, ખાસ કરીને ડિવાઇન કોમેડી પાછળના જે વિચારો છે એને ઊંડાણપૂર્વક સમજવાનો પ્રયત્ન કરીશું.
ચોક્કસ. દાંતે, જેમનો સમયગાળો લગભગ 1265 થી 1321નો ગણાય, એ માત્ર એક કવિ નહોતા. ખરેખર તો એ એક દાર્શનિક હતા, રાજકીય ચિંતક હતા અને એમ કહી શકાય કે ભાષાના ઘડવૈયા પણ હતા.
બરાબર.
એમનો સમય પણ બહુ અનોખો હતો. જુઓ, મધ્યયુગ પૂરો થઈ રહ્યો હતો અને પુનરુજ્જીવનના રિનાસાન્સના બીજ રોપાઈ રહ્યા હતા.
હા, એક સંક્રાંતિ કાળ જેવો.
બરાબર. આ સંક્રાંતિ કાળમાં દાંતે એક પુલ જેવા હતા, જેમણે ભૂતકાળના જ્ઞાનને ભવિષ્ય માટે એક નવો જાકાર આપ્યો.
તો ચાલો એ સમયના ફ્લોરેન્સને થોડું સમજીએ. કેવું હતું એ શહેર જ્યાં દાંતે મોટા થયા? મેં સાંભળ્યું છે કે ત્યાં રાજકીય માહોલ ખૂબ જ ગરમ રહેતો હતો.
ખરેખર એ સમયનું ફ્લોરેન્સ રાજકીય રીતે અત્યંત અસ્થિર હતું. જે મુખ્ય સંઘર્ષ હતો ને, એ પોપ અને પવિત્ર રોમન સમ્રાટની સત્તા વચ્ચેનો હતો.
અચ્છા.
અને શહેરના લોકો બે મુખ્ય પક્ષોમાં વહેંચાયેલા હતા. એક તો ગ્વેલ્ફ, જે પોપના સમર્થક હતા, અને બીજા ગિબેલાઇન, જે સમ્રાટના પક્ષે હતા.
અને દાંતે એ કયા પક્ષમાં હતા?
દાંતે મૂળ તો ગ્વેલ્ફ પક્ષના હતા, પણ એમાંય પાછા ભાગલા પડ્યા. બ્લેક ગ્વેલ્ફ્સ અને વ્હાઇટ ગ્વેલ્ફ્સ. દાંતે વ્હાઇટ ગ્વેલ્ફ્સ સાથે જોડાયેલા હતા.
વ્હાઇટ ગ્વેલ્ફ એટલે?
એટલે એ લોકો ફ્લોરન્સની સ્વાયત્તાના હિમાયતી હતા અને પોપના રાજકીય દખલના એમ કે વિરોધી હતા. આ જ રાજકીય ખટપટ, આ બધી ગૂંચવણો એ જ આગળ જતા એમના દેશ નિકાલનું કારણ બની.
ઓહ, એટલે કે રાજકારણ એમના જીવનનો એકદમ અભિન્ન હિસ્સો બની ગયો હતો. પણ આટલી અસ્થિરતા વચ્ચે પણ શું ત્યાં બૌદ્ધિક અને કલાત્મક પ્રવૃત્તિઓ થતી હતી ખરી?
હા હા, ચોક્કસપણે. એ સમય બૌદ્ધિક ઉર્જાથી ભરપૂર હતો. જો યુનિવર્સિટીઓ વિકસી રહી હતી. સ્કોલાસ્ટિસિઝમ, મતલબ કે તર્ક અને બુદ્ધિ દ્વારા ધાર્મિક સત્યોને સમજવાનો અને વ્યવસ્થિત કરવાનો પ્રયાસ, એ વિચારધારાનો ઘણો પ્રભાવ હતો.
સંત થોમસ એક્વિનાસનું નામ સાંભળ્યું છે એમાં?
બરાબર. એક્વિનાસ એના મુખ્ય પ્રવર્તક હતા અને સાથે સાથે કવિતામાં પણ નવો પવન ફૂંકાયો હતો. પ્રોવિન્સના ટ્રુબાડોર કવિઓની પરંપરા હતી, એમાંથી ઇટાલીમાં દોલ્ચે સ્ટિલ નોવો, એટલે કે મીઠી નવી શૈલીનો ઉદય થયો.
દોલ્ચે સ્ટિલ નોવો, રસપ્રદ નામ છે.
હા, આ શૈલીના કવિઓ જેમ કે ગુઈડો ગ્વિનિઝેલી અને દાંતેના મિત્ર પણ હતા, ગુઈડો કાવાલકાંતિ, એ લોકો પ્રેમ અને પ્રિયતમાને એક ઊંચા, લગભગ આધ્યાત્મિક સ્તરે લઈ ગયા. પ્રિયતમા હવે માત્ર પ્રેમનું પાત્ર નહીં, પણ એમ સમજો કે ઈશ્વર સુધી પહોંચવાનો માર્ગ દેખાડનાર બની ગઈ.
અરે વાહ. અને આ બધાની વચ્ચે દાંતેનો જન્મ અને ઉછેર, એમના શરૂઆતના જીવન વિશે આપણે શું જાણીએ છીએ? કંઈક સાંભળ્યું છે કે 9 વર્ષની ઉંમરે કોઈ મુલાકાત થઈ હતી જેણે એમના પર બહુ ઊંડી અસર કરી હતી.
હા, એ વાત સાચી છે. દાંતેનો જન્મ ફ્લોરેન્સના એક, એમ કહી શકાય કે, સામાન્ય ઉમરાવ પરિવારમાં થયો હતો. નાની ઉંમરે જ એમના માતા ગુજરી ગયા હતા. એમનું શિક્ષણ તે સમય મુજબ પરંપરાગત હતું. વ્યાકરણ, તર્કશાસ્ત્ર, અલંકારશાસ્ત્ર, આ બધું
ટ્રિવિયમ જેને કહે છે.
હા, ટ્રિવિયમ. પણ એમની ખરી રુચિ ક્લાસિકલ સાહિત્યમાં હતી. એમણે વર્જિલ, ઓવિડ, સિસેરો જેવા રોમન લેખકોનો ખૂબ ઊંડો અભ્યાસ કર્યો હતો. એમના એક શિક્ષક હતા, બ્રુનેટ્ટો લેટિની, એમનો પણ એમના ઘડતરમાં મોટો ફાળો હતો.
અને પેલી 9 વર્ષની ઘટના?
હા, એ ઘટના એટલે બિયાટ્રિસ પોર્ટિનારી સાથેની એમની પહેલી મુલાકાત. આ મુલાકાત અને પછી બિયાટ્રિસ પ્રત્યેનો એમનો આજીવન પ્રેમ અને આદર, એ એમના સમગ્ર સર્જનનું કેન્દ્રબિંદુ બની ગયા. બિયાટ્રિસ એમના માટે માત્ર એક સ્ત્રી નહોતી રહી, પણ એક દૈવી પ્રેરણાનો સ્ત્રોત બની ગઈ.
ખરેખર અદ્ભુત કહેવાય. તો આ બધું ભેગું થઈને એમના વિચારોને કઈ રીતે આકાર આપ્યો હશે? શું એમના કોઈ એવા મુખ્ય વિચારો હતા જે તે સમય માટે ક્રાંતિકારી ગણાયા હોય?
હા, ચોક્કસ. દાંતેના બે વિચારો ખાસ નોંધ લેવા જેવા છે. પહેલો, એમણે સામાન્ય લોકોની બોલચાલની ભાષા એટલે કે ઇટાલિયન ને સાહિત્ય અને દર્શન જેવા ગંભીર વિષયો માટે પણ સક્ષમ ગણાવી.
એ સમયે તો લેટિન જ મુખ્ય ભાષા ગણાતી ને જ્ઞાન માટે.
બરાબર, લેટિન જ જ્ઞાનની ભાષા ગણાતી. પણ દાંતે ડી વલ્ગારી એલોક્વેન્શિયા, જેનો અર્થ થાય સ્થાનિક ભાષામાં વક્તૃત્વ પર, અને કોન્વિવિયો એટલે કે ભોજન સમારંભ જેવી રચનાઓમાં દલીલ કરી કે ભાઈ ઇટાલિયન ભાષા પણ એટલી જ સમર્થ છે.
આ તો મોટો બદલાવ કહેવાય.
હા, આ બહુ મોટો બદલાવ હતો. આનાથી ઇટાલિયન ભાષાના વિકાસનો પાયો નંખાયો. એટલે જ તો એમને ઇટાલિયન ભાષાના પિતા તરીકે ઓળખવામાં આવે છે.
અને બીજો ક્રાંતિકારી વિચાર કયો હતો?
બીજો વિચાર એમના રાજકીય દર્શન સાથે જોડાયેલો છે. એમણે એક પુસ્તક લખ્યું, ડી મોનાર્કિયા, એટલે કે રાજાશાહી પર. પોતાના અંગત અનુભવો, દેશનિકાલ અને તે સમયના સંઘર્ષોમાંથી પસાર થઈને એમણે એક સાર્વત્રિક રાજાશાહીની જરૂરિયાત પર ભાર મૂક્યો.
સાર્વત્રિક રાજાશાહી?
હા. અને સૌથી મહત્વનું, એમણે ભારપૂર્વક કહ્યું કે દુનિયવી સત્તા એટલે કે સમ્રાટની સત્તા અને આધ્યાત્મિક સત્તા એટલે કે પોપની સત્તા એ સ્પષ્ટપણે અલગ હોવી જોઈએ. પોપનું કામ આધ્યાત્મિક માર્ગદર્શન આપવાનું છે, રાજકીય શાસન કરવાનું નહીં.
પણ એ સમયે તો પોપની સત્તા સર્વોપરી ગણાતી હતી, ખરું ને?
બરાબર. એટલે આ વિચાર એ સમય ખૂબ જ પડકારજનક હતો. જાણે કે ચર્ચ અને રાજ્યના વિભાજનનો એક શરૂઆતનો વિચાર રજૂ કર્યો એમણે.
આ તો ખરેખર બહુ દૂરદર્શી વિચારો કહેવાય. એમની કૃતિઓમાં, એમની રચનાઓમાં આ વિચારો કેવી રીતે દેખાય છે? એમની મુખ્ય રચનાઓ કઈ કઈ ગણાય?
એમની પહેલી મહત્વની રચના એટલે લા વિતા નુઓવા, નવું જીવન. આ ગદ્ય અને પદ્યનું મિશ્રણ છે. એમાં એમણે બિયાટ્રિસ પ્રત્યેના પોતાના પ્રેમને અત્યંત સૂક્ષ્મ અને એમ કહીએ કે આધ્યાત્મિક રીતે રજૂ કર્યો છે.
પેલી દોલ્ચી સ્ટીલ નોવો શૈલીનું ઉદાહરણ.
હા, બરાબર. એ શૈલીનું ઉત્તમ ઉદાહરણ છે અને એને યુરોપની પહેલી મનોવૈજ્ઞાનિક આત્મકથાઓમાંની એક પણ ગણવામાં આવે છે.
અને પેલી બીજી રચનાઓ જેનો તમે ઉલ્લેખ કર્યો, કોન્વિવિયો અને ડી વલ્ગારી એલોક્વેન્શિયા.
હા, કોન્વિવિયો અધૂરું રહ્યું, પણ એનો હેતુ સામાન્ય લોકો સુધી સ્થાનિક ભાષામાં ઇટાલિયનમાં જ્ઞાન પહોંચાડવાનો હતો. ડી વલ્ગારી એલોક્વેન્શિયા ભલે લેટિનમાં લખાયું, પણ એનો હેતુ ઇટાલિયન ભાષાની ક્ષમતા સાબિત કરવાનો હતો અને એક સ્ટાન્ડર્ડ સાહિત્યિક ઇટાલિયન ભાષા કેવી હોવી જોઈએ એની વાત કરવાનો હતો.
અચ્છા.
અને ડી મોનાર્કિયામાં તો એમના રાજકીય વિચારો સ્પષ્ટપણે રજૂ થયા જ છે. આ બધી રચનાઓ મહત્વની છે, પણ એમની સર્વોચ્ચ સિદ્ધિ, એમનું માસ્ટરપીસ તો ડિવાઇન કોમેડી જ ગણાય.
હા, ડિવાઇન કોમેડી વિશ્વ સાહિત્યની મહાનતમ કૃતિઓમાંની એક. એના વિશે થોડી વિગતે વાત કરીએ. આટલી લાંબી અને જટિલ કવિતા છે શું?
લા કોમેડિયા, જેને પાછળથી બોકાચીઓએ ડિવાઇન એટલે કે દૈવી વિશેષણ આપ્યું, એ ખરેખર એક મહાકાવ્ય છે, એપિક પોએમ. એ લગભગ 1308 થી 1320 દરમિયાન લખાઈ, એટલે કે દાંતેના દેશનિકાલના સમયગાળા દરમિયાન.
ઓહો, દેશનિકાલ દરમિયાન.
હા, કલ્પના કરો, પોતાના વતનથી દૂર રાજકીય અન્યાયનો ભોગ બનેલો એક કવિ પોતાની આત્માની યાત્રાનું વર્ણન કરી રહ્યો છે. એ ત્રણ ભાગમાં વહેંચાયેલું છે, ઇન્ફર્નો, નરક, પ્યુરગેટોરિયો, શુદ્ધિકરણ સ્થળ, અને પેરેડિસો, સ્વર્ગ. કુલ 100 પ્રકરણો છે, જેને કાંટો કહેવાય છે.
અને આ યાત્રા કોણ કરે છે? કવિ પોતે? અને એમને રસ્તો કોણ બતાવે છે?
હા, કવિ પોતે જ આ યાત્રાના નાયક છે. એ ફર્સ્ટ પર્સનમાં પોતાના અનુભવ તરીકે આખી યાત્રા વર્ણવે છે. નરક અને શુદ્ધિકરણ સ્થળની યાત્રામાં એમના માર્ગદર્શક છે રોમન કવિ વર્જિલ.
વર્જિલ, જેમણે ઇનેડ લખ્યું?
બરાબર એ જ. દાંતે માટે વર્જિલ માનવીય તર્ક અને શાસ્ત્રીય જ્ઞાનનું પ્રતીક છે. પછી સ્વર્ગની યાત્રામાં એમના માર્ગદર્શક બને છે એમની પ્રિયતમા બિયાટ્રિસ.
બિયાટ્રિસ પોતે?
હા, બિયાટ્રિસ, જે દૈવી સાક્ષાત્કાર અને શ્રદ્ધાનું પ્રતીક છે. અને છેક અંતિમ ચરણમાં સેન્ટ બર્નાર્ડ એમને ઈશ્વરના દર્શન કરાવે છે.
આખી રચના એક મોટા રૂપક જેવી લાગે છે. શું એમાં ફક્ત ધાર્મિક વાતો જ છે કે બીજું પણ કંઈ છે?
ના ના, એ માત્ર ધાર્મિક યાત્રા નથી. એ તો મધ્યયુગીન જ્ઞાન, દર્શન, વિજ્ઞાન, રાજકારણ, સંસ્કૃતિ આ બધાનો જાણે એક વિશ્વકોશ છે. દાંતે એમાં પોતાના સમયના રાજકીય અને ધાર્મિક ભ્રષ્ટાચારની બહુ આકરી ટીકા કરે છે.
ખરેખર?
હા, એમણે નરકમાં ઘણા સમકાલીન પોપ, રાજાઓ અને નેતાઓને સજા ભોગવતા બતાવ્યા છે, પણ સાથે સાથે એ માનવ આત્માના પતન, પશ્ચાતાપ અને ઉદ્ધારની ગહન કથા પણ છે. એમની જે વર્ણન શૈલી છે, જેને રૂપકાત્મક વાસ્તવિકતા, એલેગોરિકલ રિયલિઝમ કહી શકાય, એ અનોખી છે. મતલબ કે પાત્રો અને ઘટનાઓ વાસ્તવિક લાગે, પણ એના ઊંડા સાંકેતિક અર્થો પણ હોય.
અને એની કાવ્યાત્મક શૈલી, કંઈક ખાસ છંદ વાપર્યો હતો એમ સાંભળ્યું છે?
હા, દાંતે આ કાવ્ય માટે તેરઝા રીમા નામના છંદની શોધ કરી. આ ત્રણ ત્રણ પંક્તિઓનો ગુંથાયેલો પ્રાસ ધરાવતો છંદ છે, જેમ કે ABA, BCB, CDC એમ આગળ વધે.
અચ્છા, એટલે એક કડી જેવું જોડાયેલું રહે.
બરાબર, જે કાવ્યને એક અખંડ પ્રવાહ અને ગતિ આપે છે. અને આખી રચનામાં 3 અને 10 અંકોનું ગજબનું ગાણિતિક અને સાંકેતિક માળખું ગોઠવેલું છે. 3 ભાગ, દરેક ભાગમાં 33 કેન્ટો, ઇન્ફર્નોમાં 1 પ્રસ્તાવના કેન્ટો સાથે 34, એટલે કુલ 100. 3 માર્ગદર્શક, ટ્રિનિટીનો સિદ્ધાંત, આ બધું મળીને એને એક ભવ્ય સાહિત્યિક સ્થાપત્ય જેવું બનાવે છે.
અદ્ભુત! આટલી મહાન કૃતિ રચવામાં એમના સમકાલીન લોકોનો, ખાસ કરીને જે રાજકીય વ્યક્તિઓ હતા જેમણે એમને દેશ નિકાલ કર્યા, જેમ કે પોપ બોનિફેસ 8, એમનો કેવો પ્રભાવ રહ્યો હશે?
ચોક્કસપણે, પોપ બોનિફેસ 8 સાથેનો એમનો સંઘર્ષ અને એના પરિણામે થયેલો દેશ નિકાલ એ એમના જીવન અને લેખન માટે બહુ નિર્ણાયક બન્યો. ડિવાઇન કોમેડીમાં એમણે પોપ બોનિફેસને નરકમાં સ્થાન આપ્યું છે.
ઓહ!
બીજી તરફ, સમ્રાટ હેનરી 7 પ્રત્યે એમને આશા હતી કે તે ઇટાલીમાં શાંતિ લાવશે. એનો પડઘો આપણને ડી મોનાર્કિયામાં જોવા મળે છે. એમના મિત્ર કવિ ગુઈડો કેવાલકાંતિ સાથેની એમની મિત્રતા અને પછીના વૈચારિક મતભેદો પણ મહત્વના હતા.
અને દેશ નિકાલ દરમિયાન જેમણે આશરો આપ્યો એ લોકો.
હા, એ પણ ખરું. એમને આશ્રય આપનારા શાસકો, જેમ કે વિરોણાના કાનગ્રાન્ડે ડેલા સ્કાલા, જેમને એમણે પેરાડિસો સમર્પિત કર્યું, એમનો પણ ઉલ્લેખ કરવો પડે. આ બધા સંબંધોએ એમના અનુભવો અને વિચારોને ઘડવામાં ઘણી મદદ કરી.
તો દાંતેનો વારસો કેટલો વ્યાપક રહ્યો? શું એમની અસર એમના મૃત્યુ પછી તરત જ દેખાવા માંડી હતી?
હા, એમની અસર લગભગ તાત્કાલિક હતી. ડિવાઇન કોમેડીની હસ્તપ્રતો બહુ ઝડપથી ફેલાઈ ગઈ. લોકો એને વાંચવા લાગ્યા, એની નકલો કરવા લાગ્યા, એના પર ચર્ચાઓ કરવા લાગ્યા. લેખક બોકાચિયો, જે દાંતેના બહુ મોટા પ્રશંસક હતા,
જેમણે ડેકામેરોન લખ્યું.
હા, એ જ. એમણે 1370માં ફ્લોરેન્સમાં દાંતે પર જાહેર પ્રવચનો આપવાનું શરૂ કર્યું અને એમણે જ કોમેડિયાને ડિવાઇન એટલે કે દૈવી નામ આપ્યું. જોકે એ પણ કહેવું પડે કે પુનરુજ્જીવન કાળમાં કેટલાક વિદ્વાનોએ એમની મધ્યયુગીન શૈલીની ટીકા પણ કરી હતી.
અચ્છા, અને પછીના સમયમાં શું આધુનિક યુગમાં પણ દાંતે એટલા જ પ્રાસંગિક રહ્યા છે?
ઓહ, બિલકુલ. રોમાન્ટિક યુગમાં એટલે કે 19મી સદીમાં દાંતેનું જાણે પુનરુત્થાન થયું. એમને એક દેશ નિકાલ પામેલા, અન્યાય સામે લડતા સ્વતંત્ર વિચારક કવિ તરીકે જોવામાં આવ્યા. કોલરેજ, શેલી, બાયરન જેવા અંગ્રેજી કવિઓ એમનાથી બહુ પ્રભાવિત થયા.
અને 20મી સદીમાં?
20મી સદીના આધુનિકતાવાદી લેખકો માટે પણ દાંતે પ્રેરણારૂપ બન્યા. ટીએસ એલિયટે તો કહ્યું છે કે દાંતે અને શેક્સપિયર આધુનિક વિશ્વને વહેંચે છે, કોઈ ત્રીજો નથી.
વાહ, આ તો બહુ મોટું વિધાન કહેવાય.
ખરેખર, એઝરા પાઉન્ડ, જેમ્સ જોઈસ, બોર્જેસ જેવા અનેક મહાન લેખકો પર એમનો ઊંડો પ્રભાવ જોઈ શકાય છે.
તો આજે લગભગ 700 વર્ષ પછી પણ આપણે દાંતેને શા માટે વાંચવા જોઈએ? એમની પ્રાસંગિકતા શું છે આજે?
જો, અનેક કારણો છે. પહેલું, જેમ આપણે વાત કરી, એ આધુનિક ઇટાલિયન ભાષાના પિતા છે. બીજું, એમણે શાસ્ત્રીય અને ખ્રિસ્તી પરંપરાનું જે અનોખું સંયોજન કર્યું એ પશ્ચિમી વિચારધારાને સમજવા માટે બહુ મહત્વનું છે.
હા, એ તો ખરું.
ત્રીજું, એમણે સાહિત્યમાં મનોવૈજ્ઞાનિક ઊંડાણ લાવ્યું. એમની નરકની કલ્પનાએ તો આપણી સંસ્કૃતિ પર એવી અમિટ છાપ છોડી છે, આજે પણ આપણે દાંતેનું ઇન્ફર્નો જેવો શબ્દપ્રયોગ વાપરીએ છીએ, ખરું ને?
હા, સાચી વાત છે.
પણ મને લાગે છે કે સૌથી મહત્વનું કારણ એ છે કે દાંતે માનવીય અનુભવના શાશ્વત પ્રશ્નો સાથે જોડાયેલા છે. પ્રેમ, વિશ્વાસઘાત, ન્યાય, પાપ, પશ્ચાતાપ, શ્રદ્ધા અને જીવનના અર્થની શોધ. એમની કવિતા આજે પણ આપણને આ બધા મુદ્દાઓ પર વિચારવા મજબૂર કરે છે.
એમની કવિતામાંથી કોઈ એવી પંક્તિઓ છે જે ખાસ યાદ રહી જાય એવી હોય, જેને આપણે કોટ કરી શકીએ?
ઘણી બધી છે, પણ 2-3 ઉદાહરણ લઈએ. ઇન્ફર્નોની શરૂઆત જ ખૂબ પ્રખ્યાત છે. નિલ મેઝો દલ કમિનો દી નોસ્ત્રા વિતા મિરિત્રો વાઈ પરુના સેલ્વા ઓસ્કુરા.
આપણા જીવનની મધ્ય યાત્રાએ હું એક અંધકારમય વનમાં આવી પહોંચ્યો.
કારણ કે સીધો માર્ગ ખોવાઈ ગયો હતો. બરાબર, આ ખાલી કાવ્રની શરૂઆત નથી, પણ જીવનમાં ક્યારેક આધ્યાત્મિક દિશા ગુમાવી દેવાની જે સાર્વત્રિક લાગણી છે એનું પ્રતિબિંબ છે.
અને પેલું નરકના દરવાજા પર લખેલું વાક્ય એ પણ બહુ પ્રખ્યાત છે ને?
હા, ખૂબ જ. લાસ્યાતે ઓની સ્પેરાન્ઝા વોઈ કિંત્રાતે, એટલે કે અહીં પ્રવેશનારાઓ સર્વ આશા છોડી દો, એ નરકની ભયાનકતા અને અંતિમ નિરાશાનો સાર કહી દે છે.
થોડું ડરામણું છે. કોઈ આશાસ્પદ પંક્તિ પણ છે?
હા, ચોક્કસ. પેરાડિઝોમાંથી પિકારડા ડોનાટીના શબ્દો મને બહુ ગમે છે. એન લાસુઆ વોલોન્તાદે એ નોસ્ત્રા પાછે.
એનો અર્થ શું થાય?
અને તેની, એટલે કે ઈશ્વરની ઈચ્છામાં જ આપણી શાંતિ છે. આ શરણાગતિ અને દૈવી ઈચ્છા સાથે એકરૂપ થવામાં જે પરમ શાંતિ મળે છે એનો ભાવ વ્યક્ત કરે છે. ખૂબ સુંદર પંક્તિ છે.
વાહ, ખરેખર ઊંડા અર્થવાળી પંક્તિઓ છે. દાંતેના જીવન સાથે જોડાયેલી કેટલીક ઓછી જાણીતી પણ રસપ્રદ વાતો પણ છે, ખરું ને? જેમ કે એ પોતે રાજકારણમાં પણ સક્રિય હતા.
હા, એ વાત કદાચ ઓછા લોકો જાણતા હશે. 1300ની સાલમાં તેઓ ફ્લોરેન્સના 6 મુખ્ય શાસકો, જેને પ્રાયોર કહેતા, એમાંના એક હતા.
મુખ્ય શાસક?
હા. અને વિડંબણા જુઓ, એ જ રાજકીય સક્રિયતા એમના દેશનિકાલનું કારણ બની. એમના પર ભ્રષ્ટાચારના ખોટા આરોપો લગાવવામાં આવ્યા અને એમની ગેરહાજરીમાં જ સજા ફરમાવી દીધી. પહેલા તો દંડ અને દેશનિકાલ, અને પછી જો તેઓ પાછા ફરે તો જીવતા સળગાવી દેવાની સજા.
અરે બાપ રે, પોતાના જ શહેર દ્વારા આવી સજા!
હા, કલ્પના કરો. એટલે જે ક્યારેય ફ્લોરેન્સ પાછા ફરી શક્યા નહીં.
ખરેખર બહુ ક્રૂર કહેવાય.
બરાબર, એમનું મૃત્યુ પણ દેશનિકાલમાં જ થયું, રેવેના શહેરમાં. અને એક બીજી રસપ્રદ વાત એ છે કે ફ્લોરેન્સને પાછળથી પોતાની ભૂલ સમજાઈ હશે એટલે એમણે રેવેના પાસે દાંતેના અવશેષો પાછા માગ્યા.
પછી શું થયું?
પણ રેવેનાએ ના પાડી દીધી, એટલે પછી ફ્લોરેન્સે સેન્ટાક્રોસ ચર્ચમાં દાંતે માટે એક ખાલી કબર બનાવી, જેને સેનેટાફ કહે છે. એ આજે પણ ત્યાં છે. જાણે શહેર પોતાના અપરાધનું પ્રાયશ્ચિત કરી રહ્યું હોય એમ એમની યાદ અપાવે છે.
આ તો ઇતિહાસની કેવી વક્રતા કહેવાય.
બરાબર. અને એ પણ નોંધવા જેવું છે કે એ માત્ર કવિ કે વિચારક નહોતા. એમણે યુવાનીમાં 1289માં કેમ્પાલ્ડિનોનો યુદ્ધમાં એક સૈનિક તરીકે, ઘોડેસવાર તરીકે પણ ભાગ લીધો હતો. એમનું જીવન ખરેખર અનુભવોથી ભરપૂર હતું.
ખરેખર દાંતેનું જીવન અને એમનું કવન બંને અસાધારણ છે. આટલી બધી વાતો પછી સાંભળનારાઓ માટે કોઈ એક અંતિમ વિચાર, એક ચિંતન બિંદુ તમે આપવા માંગશો?
હું એમ કહીશ કે દાંતેની કથા આપણને 2 મહત્વની બાબતો શીખવે છે અથવા તો વિચારવા પ્રેરે છે. પહેલી, કેવી રીતે જીવનની સૌથી કપરી પરિસ્થિતિઓ, જેમ કે અન્યાયી દેશનિકાલ, વ્યક્તિની અંદર રહેલી સર્જનાત્મક શક્તિને જગાડી શકે છે અને કદાચ મહાનતમ કલાકૃતિના નિર્માણનું કારણ પણ બની શકે છે.
એટલે કે પ્રતિકૂળતામાંથી પ્રેરણા.
બરાબર, પ્રતિકૂળતા ક્યારેક પ્રેરણા બની જાય છે. અને બીજું એ વિચારવા જેવું છે કે એક એવી રચના જે તેના સમયના રાજકીય, ધાર્મિક અને સામાજિક સંદર્ભોમાં આટલી ઊંડે સુધી જડાયેલી છે તે સદીઓ પછી પણ માનવીય લાગણીઓ અને અસ્તિત્વના મૂળભૂત પ્રશ્નો વિશે આટલી સચોટ અને શક્તિશાળી રીતે કઈ રીતે વાત કરી શકે છે.
સાચી વાત છે.
કદાચ એ જ સાચી કલાની, સાચા સાહિત્યની ઓળખ છે જે સમય અને સ્થળની સીમાઓને ઓળંગી જાય છે અને દરેક પેઢીને કંઈક ને કંઈક કહેતી રહે છે.
પહેલેથી નિર્ધારિત ગુજરાતી ઉદ્ઘોષણા ફરી મળી છું આવતા અંકે. એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવું પુસ્તક અને એક નવો વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.